एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी वाला संपादित रचनावली पठन शैलेश 159 ग्रेप्स ऑफ रैथ लेखक जॉन स्टाइनबेक 1962 में नोबेल इनाम मेळवनार अमेरिकन नवलकथाकार जॉन स्टाइनबेके जाहिर करेलू के लेखके पोतानी सौथी नजीकना समयनो उपयोग करवो जोईए जेने ए बराबर समझी शके छे। ए द्वारा ए समाजना चौकियातनुं काम करे छे, समाजनी जड़तानी ए ठेकड़ी उड़ावे छे, एना अन्यायो पर ए प्रहार करे छे अने एना दोषने ए डामवा मथे छे। एनी बहु जाणीती नवलकथा ग्रेप्स ऑफ रैथ कोपनी द्राक्ष मां एणे आ बधुं करी बताव्युं छे। સ્ટાઇનબેકની આ નવલકથા 1939 જ્યારે બહાર આવી ત્યારે અમેરિકામાં અને અમેરિકાની બહાર એણે તરખાટ મચાવી દીધો હતો। સ્થળાંતર કરતા ખેતમજૂરોના સંકટોની હકીકત આપતી આ નવલકથાને નવલકથા માનવાને બદલે સામાજિક દસ્તાવેજ માની લેવામાં આવ્યો અને લેખકને સામાજિક ઇતિહાસકાર ગણવામાં આવ્યો। કેટલાકે એમાં મૂડીવાદની ટીકા પણ જોઈ। એક રીતે જોઈએ તો સ્ટાઇનબેકની આ નવલકથાને ઘણીવાર ન્યાય આપવા વગર વખોડવામાં આવી છે, તો ઘણીવાર વિવેક વગર વખાણવામાં આવી છે। ખરેખર તો ભયંકર સામાજિક પરિસ્થિતિના આ આક્રમક હેવાલ નીચે એક સુંદર રીતે ગૂંથાયેલી કથા પડેલી છે, જે કથા કોઈ એક સમયને કે કોઈ એક પ્રજાને લાગુ પડતી નથી, પણ જગતની કોઈ પણ પ્રજાને લાગુ પડે એવી છે। ઉપર ઉપરથી આ કથા કોઈ એક પરિવારના સ્થળાંતરની કથા લાગે છે અને એ આર્થિક સલામતીની શોધમાં નીકળી પડ્યું હોય એવું લાગે છે, પણ એ સ્થળાંતર દરમિયાન આ પરિવારને જે શિક્ષણ મળે છે પોતાના સંકુચિત સ્વાર્થમાંથી ઊંચે ચડી સમસ્ત માનવ પરિવાર સાથેનો જે નાતો અનુભવે છે એ મહત્વનું છે। એટલે કે વ્યક્તિનો વ્યક્તિ મટી સમૂહ માનવ તરીકેનો થતો વિકાસ નવલકથાનો કેન્દ્રસ્થ વિષય છે। પોતાના બચાવમાં એક માણસની હત્યા કરવાથી જેલમાં ગયેલ ટોમ છૂટીને ઘર તરફ જઈ રહ્યો છે ત્યારે ધૂળ વંટોળ ભર્યા અને દુકાળગ્રસ્ત રસ્તામાં પૂર્વે પાદરી રહી ચૂકેલા જીમ કેસી સાથે એનો પરિચય થાય છે। બંને ટોમના ઘરે પહોંચે છે તો ખબર પડે છે કે ટોમનો ખેડૂત પરિવાર કેલિફોર્નિયા જવાની તૈયારી કરી રહ્યો છે। ખરાબ મોસમને કારણે, યાંત્રિક ખેતીને કારણે ખેતમજૂરોને જીવવું કપરું બની રહ્યું છે અને ટોમના પરિવાર સાથે બીજા હજારો પરિવારો ઓક્લાહોમાથી ફળદ્રુપ કેલિફોર્નિયા તરફ પશ્ચિમમાં જઈ રહ્યા છે। ટોમના પરિવારમાં એના દાદા દાદી, માતા પિતા, માનસિક અપંગ ભાઈ નોઆ, નાનો ભાઈ, બેન શેરન અને બનેવી કોની છે। નાનો ભાઈ એક ખખડી ગયેલી ટ્રક લાવે છે અને કેસી પણ એમની સાથે જોડાય છે। જાહેરાતો દ્વારા જાણેલું કે કેલિફોર્નિયામાં ખેતમજૂરોની ખાસ જરૂર છે, તેથી હજારોની સંખ્યામાં જઈ રહેલા ખેતમજૂરો સાથે આ પરિવાર પણ અનેક વિટંબણા સહન કરતું આગળ વધે છે। ખબર તો એવી છે કે કેલિફોર્નિયામાં કોઈ કામધંધો મળતો નથી અને પરિસ્થિતિ ઓક્લાહોમા કરતાં પણ બદતર છે, તેમ છતાં હજારો એમની સ્વપ્નભૂમિ કેલિફોર્નિયા તરફ દોડી રહ્યા છે। રસ્તામાં દાદા દાદીનું અવસાન થાય છે। રણની કપરી મુસાફરી પછી પરિવાર સ્થળાંતર થયેલ ખેતમજૂરોના કેમ્પમાં આવે છે। કોન્ટ્રાક્ટર એમનું શોષણ કરે છે, એની સામે થતા કેસી પકડાય છે અને ટોમ ગવાય છે। શેરનનો વર છોડીને ચાલ્યો જાય છે, પરિવાર તૂટવા લાગે છે અને તૂટતો અટકાવવામાં પ્રયત્ન કરે છે। આ પછી પરિવાર ખેતમજૂરોના કેમ્પમાંથી સ્થળાંતરિત ખેતમજૂરોના સરકારી કેમ્પમાં આવે છે। પહેલીવાર પરિવારને લાગે છે કે એમની સાથે માણસ તરીકે વ્યવહાર કરવામાં આવ્યો છે, પણ કેમ્પમાં મજૂરીના અભાવે જાજુ રહી શકાતું નથી। પરિવાર મોટા ખેતરમાં પહોંચે છે જ્યાં આંદોલનકારો ઓછી મજૂરી માટે લડી રહ્યા હોય છે। ઓછી મજૂરીએ પણ કામ પર ચડી પરિવાર એક દિવસનો રોટલો રળી લે છે, પણ આંદોલનકારોના નેતા તરીકે ટોમ જીમને ઓળખી કાઢે છે। પોલીસ સાથેની જપાબજપીમાં જીમની હત્યા થતાં ટોમ અધૂરું કામ પૂરું કરવાનો નિર્ધાર કરે છે। માને ખબર પડી જાય છે કે ટોમની જિંદગી જોખમમાં છે, તેથી એને દૂર મોકલી આપે છે। વરસાદ શરૂ થતાં નદીને કાંઠે ખેતમજૂરોના કેમ્પમાં પાણી ઘૂસી જાય છે. આવી અસામાન્ય પરિસ્થિતિમાં જીવવું મુશ્કેલ છે એ વખતે શરણ મરેલા બાળકને જન્મ આપે છે. પાણી વધતું જાય છે, છેવટે એ લોકો કોઈ એક કોઠારની નાની જગામાં સમાવા પ્રયત્ન કરે છે. ત્યાં એક છોકરો અને એનો ભૂખે મરતો બાપ પણ છે. છોકરો બાપને માટે ક્યાંકથી પાંવ ચોરી લાવે છે, પણ એનો બાપ પ્રવાહીના અભાવે મરણતોલ છે. છોકરો સૂપ કે દૂધની માગણી કરે છે અને છેવટે શરણ મરતા માણસને જીવાડવા પોતાની દૂજતી છાતીએ લગાડે છે. આ નવલકથા વિશે કહેવાય છે કે સ્ટાઇનબેકે વિટમેનની જેમ અહીં દરેક માણસ માટેના પ્રેમનો અને શારીરિક શ્રમનો મહિમા કર્યો છે. જેફરસનની જેમ ભૂમિની સાથેનો જીવંત નાતો ધરાવતા કૃષિ સમાજનો ઘણો મહિમા કર્યો છે. ઇમર્સનની જેમ સામાન્ય માણસ અને સ્વાવલંબનનો મહિમા કર્યો છે. પરંતુ આ બધું છતાં નવલકથાની શક્તિ એના સામાજિક પૃથક્કરણમાં નથી, પણ એની અદ્ભુત રજૂઆતમાં છે. સ્થળાંતર દરમિયાન આવતા વર્ણનો, કથા વચ્ચે કથાનો આવતો વળાંક, જીવંત પાત્રો, ક્યારેક દસ્તાવેજી તો ક્યારેક કાવ્યમય ગદ્ય, ચલચિત્રના કેમેરાની જેમ રજૂ થતી નાની નાની વિગતો વગેરેથી આ નવલકથા આકર્ષક બની છે. સૌથી મોટી વાત તો એ છે કે આ નવલકથામાં આવતા પ્રસંગોને જુદી જુદી રીતે ઘટાડવામાં આવ્યા છે. બાઇબલમાં યહૂદીઓએ ઇજિપ્તમાંથી પોતાની ઇઝરાયલની ભૂમિમાં સ્થળાંતર કરેલું એનો મેળ પણ અહીં બેસાડવામાં આવ્યો છે. 1-10 પ્રકરણો ઇજિપ્તમાં યહૂદીઓની ગુલામીની યાદ આપે છે. પછીના 11-19 પ્રકરણો સ્થળાંતર વર્ણવે છે અને છેવટે 19-38 પ્રકરણો ઇઝરાયલ પહોંચતા યહૂદીઓની જેમ કાફલો પોતાની સ્વપ્નભૂમિ કેલિફોર્નિયામાં પહોંચે છે. સ્થળાંતર નિમિત્તે મનુષ્યને મનુષ્યોના સંપર્કમાં મૂકી મનુષ્યની ઉદારતાને બિરદાવતી આ નવલકથા કોઈપણ યુગમાં ટકી રહે એવી સશક્ત છે.